તારીખ 9-10-1997 શ્રી સમયસર ગાથા 93 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરવલ્લીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 253 મૂળ કસેટમાં અવાજ ધીમો છે.
ગાથા થઈ ગયો છે. ગાથાની ટીકા. ગાથાનો વિષય છે કે જ્ઞાનથી કર્મ ઉત્પન્ન થતું નથી, અજ્ઞાનથી કર્મ ઉત્પન્ન થાય છે. એ માણું ગાથાનો વિષય હતો. જ્ઞાનથી કર્મ ઉત્પન્ન થતું નથી, નવું કર્મ ન બંધાય, નવું કર્મ ઉત્પન્ન ન થાય. સંવર અધિકાર માઇનસ સંવર કે છે, નવું કર્મ ન બંધાય. અને મોક્ષ અધિકાર માં એને મોક્ષ કે છે, કેમકે જૂના કર્મથી છૂટી જાય છે. જ્ઞાનથી આ આત્મા પરનો અને પોતાનો પરસ્પર વિશેષ જાણતો હોય ત્યારે, પરને પોતારૂપ નહીં કરતો અને પોતાને પર રૂપે નહીં કરતો, પોતે જ્ઞાનમય થયો થતો કર્મનો અકર્તા પ્રતિભાસે છે. શું કહે છે? જે જીવ પોતે પોતાને જ્ઞાનમયપણે અનુભવ કરે છે, છે પણ પોતે જ્ઞાનમય, અને જ્ઞાનમયપણે પોતાનો અનુભવ કરે છે, ત્યારે એ પોતાના જ્ઞાનથી પોતાના આત્માને અને પરને ભિન્ન ભિન્ન જાણે છે. જુદા છે અને જુદા જાણે છે, અને જુદે છે જુદા જાણે છે એનો અર્થ અહીંયા કે જુદા અનુભવે છે. એટલા માટે સ્પષ્ટીકરણ આવશ્યક છે કે કેટલાક જાણકારી કરે છે પણ અનુભવની ભૂલ મળતી નથી. જાણવામાં સ્પષ્ટ હોય છે કે મારો આત્મા જ્ઞાનમય છે અને બધા સર્વથી સર્વથા ભિન્ન છે, પણ અનુભવમાં પોતાપણું રહી જાય છે. પોતાનો જ્ઞાનમયપણે અભિન્ન અનુભવ નહીં હોવાને લીધે અનાદિથી પર સાથેનો પોતાપણાનો અનુભવ છે એ એમને રહી જાય છે. જાણવાની ભૂલ મટી પણ અનુભવની ભૂલ એમને ઊભી રહી, પરને પોતાપણે અનુભવવાની ભૂલ ઊભી રહી હતી. તો એને જાણ્યું નથી કહેતા, ભલે અહીંયા શબ્દ એમ દીધો છે કે પરનો અને પોતાને ભિન્ન ભિન્ન વિશેષ એટલે અંતર, જુદાપણો, અંતર એટલે જુદાપણો. જાણતો હોય ત્યારે, જાણતો હોય ત્યારે, અનુભવતો હોય ત્યારે એમ લેવું. આત્મજ્ઞાન એટલે આત્માનું અનુભવ જ્ઞાન, આત્મજ્ઞાન એટલે આત્માની જાણકારી વાળું જ્ઞાન એમ નહીં. અનુભવ જ્ઞાન હોય અને જાણકારી હોય, પણ જાણકારી હોય એટલે અનુભવ હોય એવું નથી. કેમ કે જાણકારી શાસ્ત્ર પાઠીને હોય છે, શાસ્ત્ર ભણેલાને હોય, શાસ્ત્ર સાંભળ્યું હોય એને હોય, પણ એ આત્મજ્ઞાન નથી. જાણકારીનો અર્થ ત્યારે કે એ જાણકારીનો ઉપયોગ અનુભવમાં કરે ત્યારે. કેમ કે પહેલા જાણવું પડશે, પછી અનુભવનો પ્રયોગ થશે. એટલે જાણકારીનો સ્થાન યથાસ્થાન ક્યારે? કે એને અનુભવમાં લઈએ ત્યારે. જો અનુભવમાં ન લઈએ તો એવું જાણવું નિષ્ફળ છે, વૃથા છે, અથવા કાંઈ એનો ઉપયોગ નથી, નિરુપયોગ છે, અથવા એ શૂન્ય છે. જાણ્યું છે એ શૂન્ય છે.
લાંબા સમયની જાણકારી હોય
લાંબા સમય સુધી કોઈ જીવ જાણકાર રહે અને અનુભવ ન કરે તો એ વાત આપોઆપ સાબિત થાય છે કે એની જાણકારી પર લક્ષી હતી. બહુભાગ જીવ સમજે છે જે કાંઈ એ જલ્દી બીજાને કહેવા માંડે છે, બીજાને સમજાવવા માંડે છે, કેમકે દુનિયામાં આ વિષય ચાલતો નથી. આ જે પારમાર્થિક વિષય આપણા જૈન શાસ્ત્રોનો છે, જૈન આગમોનો છે, એનાથી દુનિયા અજાણ છે. દુનિયામાં આપણા કુટુંબ પરિવાર વાળા મિત્રો મંડળ સ્નેહ સ્વજનો સંબંધીઓ બધા અજાણ છે. જેની જેની સાથે સંબંધો એને સમજાવવા માંડે છે. જો તમને આ ખ્યાલ નથી, તમને આવી સમજણ નથી, અમે આવું સમજ્યા છે, પછી એક લક્ષ્ય થાય છે બીજાને સમજાવવાનો, કે જે મળે એને સમજાવે. કોઈનો મળે તો છોટે મુમુક્ષુને પકડીને સમજાવે. પકડીને સમજાવે એટલે એને સમજાવવાનું મન થયા કરે એટલે કોકને કોકને પકડે. આપણે આવા સત્સંગ કરીએ એમ કરીને સમજાવે, આપણે આવા સત્સંગ કરીએ એમ કરીને સમજાવે. અધૂરો છલકાય, અધૂરો ઘડો છલકાય, અને એનો બધો સત્સંગ, એનું બધું જાણપણું, એની બધી સમજણ એ પરલક્ષ ખાઈ જાય, પરલક્ષ ખાઈ જાય. સત્સંગની વાતો કરવી સમજવા માટે, અને સમજેલું પ્રયોગમાં કેમ ઉતારી શકાય, પ્રયોગમાં કેમ મૂકી શકાય એના માટે. પણ હું સમજો છું ને તમને સમજાવું એ અભિપ્રાયથી નહીં, એ પ્રકારથી નહીં, એમ લેવું. શું એમાં ફેર ખરો ને? નવો નવો આવ્યો હોય ને ત્યારે પ્રશ્નો પૂછે સમજવા માટે, પછી થોડું સમજે એટલે કોક એને પૂછે પાછા આનું કેમ, ત્યારે એ જવાબ દે. એક પૂછે, બે પૂછે, પાંચ પૂછે એટલે પછી આવી જાય સમજાવવાના મૂડમાં. એ ભૂલી જાય કે હું એ સમજવા આવ્યો હતો, એ પછી સમજાવવા આવ્યો હોય એવી રીતે ચાલુ થઈ જાય. આ એક નવી તકલીફ જીવ પોતે પોતાની મેળે ઊભી કરે છે. શું
પોતાની પ્રતિભા ઊભી
હા પણ પ્રતિભા ઊભી થાય એટલે એને પ્રતિભા માટે આવ્યો છે કે આત્મકલ્યાણ કરવા માટે આવ્યો છે? આબરૂ મેળવવી એ એક લાલસા છે. લોકો સંસારમાં આબરૂ મેળવે છે. જો અમે આવા પૈસા વાળા, આવા મકાન વાળા, આવા ગાડી વાળા, અમે આવા ધંધા વાળા, આવા શરીર વાળા, આ થોડું ક્ષોભ સમતે જાણપણું કરી અને આબરૂ મેળવવાનો આશય રાખે છે, કાંઈ ફેર નથી, વધારે નુકસાન છે. આમાં ઉત્તમ ઓલો પાછો ફરશે અને પાછા ફરવામાં તકલીફ પડશે. એટલે જગતને આબરૂનો લાલચું અને ધાર્મિક આબરૂનો લાલચું, એમાં ધાર્મિક આબરૂનો લાલચું વધારે ખરાબ છે. આવી વાત છે, કેમ કે ધાર્મિક વિષય તો એવા અવગુણ છોડાવવા માટે હતો. અવગુણ છોડાવવાનું જે નિમિત્ત જેનામાં છે એના નિમિત્તે અવગુણ વધારે, તો હવે છોડવાની જગ્યા ક્યાં રહી? એને છૂટવાનું બધું બંધ થઈ ગયું, હવે તો કોઈ જગ્યા જ ન રહે. એને તો બહુ સાવધાન થઈ જવું, આત્મારથી જીવે બહુ સાવધાન થઈ જવું. આપણે ક્યાંય નુકસાનનો વેપાર કરવો નથી, જાણે કે અજાણે. અને બે ચાર સત્સંગી મિત્રો હોય એની સાથે સત્સંગ થતો એને કહી રાખો કે કોઈ અજાણતા મારી ભૂલ થાય ને તો કાન પકડજો, મારું કાન ખેંચવાની તમને છૂટ છે, હું આમ નહીં હાલવાનું, હું નહીં જરા ખરાબ લગાડું, એવું કહી રાખો. કંઈક આમાં અજાણ પણ કોઈ વાર ભૂલ થઈ જતું હોય છે, પોતાને ખ્યાલ ન હોય એવું પણ બનતું હોય છે. એટલે અહીંયા જાણતો હોય એમ લીધું છે, પણ સાથે સાથે જાણવાની એનો અનુભવ અર્થ શું કરવા કર્યો આપણે, કે એક તો આવી ભૂલ થાય છે એટલા માટે. બીજું અહીંયા હરવાર લખ્યું છે કે એ યથાર્થ જાણતો હોય એટલે યથાર્થ અનુભવતો હોય ત્યારે શું કરે કે પોતાને પરને પોતારૂપ ન કરે, શરીરને કુટુંબને પ્રારબ્ધથી મળેલા સંયોગોને પોતાને ન કરે, માટે એનું જાણપણું બરાબર છે. ઓલા પણ જાણે ના પોતાપણું કરે, એને જાણ્યું નથી અથવા એનું જાણવું છે એ વિપરીત છે, એ એવું ને એવું જ વિપરીત છે, હજી એમાં કાંઈ ફેર નથી પડ્યો એમ લેવું. ખરેખર જાણતો હોય ત્યારે પરને પોતારૂપ ન કરે. આયા સ્વાધ્યાય કરે કે પરને પર અને સ્વ ભિન્ન ભિન્ન છે, સ્વ પર ભિન્ન ભિન્ન છે, અને ઘરે જાય એટલી વાલત રાખે, વાલ આવે એના ઉપર, કોઈને કોઈ કાંઈક ને કાંઈક તો એને વાલક હોય ને, એવું ને એવું રાખે. અને અહીંયા એની જાગૃતિ ન હોય કે હું હમણાં સ્વાધ્યાય કરીને આવ્યો એનો ઉપયોગ મારે અહીંયા કરવાનો છે, જ્યાં મને સારું લાગે છે વાલું લાગે છે ત્યાં મારે એનો ઉપયોગ કરવાનો છે, એવી જાગૃતિ નથી રહેતી. પછી એમ કે ઘણા વર્ષ થઈ ગયા આમાં ને આમાં, ઘણા વર્ષ થઈ ગયા પણ હજી કાંઈ આપણને આગળ નથી જવાતો, તો બધું ખવાઈ ગયું હોય, ધ્યાન હોય ને ક્યાં લાગુ કરવાનું છે ક્યાં મારો. હા, એના માટે અપરાધ છે, અપરાધ છે, પરને પોતાપણે કરવું એ જીવનો અપરાધ છે. ખરેખર એટલે જે જાણતો હોય ત્યારે તો પરને પોતારૂપ નહીં કરતો અને પોતાને પણ પર રૂપે નહીં કરતો, ત્યારે શું કરતો કે પોતે જ્ઞાનમય થયો હતો, પોતાને જ્ઞાનમય પણ અનુભવે છે કે હું જ્ઞાન છું, જ્ઞાન નિર્લેપ છે, કોઈની સાથે લેપાતું નથી. જેનો જેનો અનુભવ કરે છે ઠંડી ગરમી ખાટું ખારું એની સાથે લેપાતું નથી, જ્ઞાનને ટેમ્પરેચર આવતું નથી, જ્ઞાન ખારું ખાટું થતું નથી, હું જ્ઞાનમય છું એવો જે અનુભવ કરે છે તેને નવા કર્મ બાંધું છું એવો એને શંકાય પડતી નથી, એને સ્પષ્ટ અનુભવ વર્તે છે કે હવે હું બંધાતો નથી, ક્યાંય ભાવે જ બંધાતો નથી, ભિન્નપણું જાણીને તો કર્મ ક્યાંથી બંધાય, દ્રવ કર્મનો બંધ તો ભાવબંધને લીધે છે, ભાવબંધ ન હોય એને દ્રવ્યબંધ થાય નહીં, માટે એને કર્મથી બંધાતો નથી એવું એને સ્પષ્ટ અનુભવ થાય છે. આટલી વાત નું સ્પષ્ટીકરણ હવે આપવામાં આવે છે. સ્પષ્ટીકરણ આપવામાં આ જે થિયરી કઈ એનો પ્રયોગ સમજાવો છે આચાર્ય દેવને, કે તે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છે, કે જેમ શીત ઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ એવી શીત ઉષ્ણ પૂદગળ પરિણામની અવસ્થા, પૂદગળથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. ઠંડુ ઊનું લાગે છે એવી જે પરમાણુની અવસ્થા છે એ પરમાણુથી અત્યંત અભિન્ન છે, એકદમ પૂરેપૂરી અભિન્ન છે અને જીવથી હંમેશને માટે સદાને માટે અત્યંત ભિન્ન છે. કેમ કે પૂદગળથી અભિન્ન છે. એક અવસ્થા સ્વદ્રવથી પણ અભિન્ન હોય અને પરદ્રવથી પણ અભિન્ન હોય એવું તો કઈ બને નહીં, તો બની શકે નહીં. તમે અહીંયા પણ હો અને તમે દુકાને પણ હો, તમારી અવસ્થા અહીંયા પણ હોય તમારી દુકાને પણ અવસ્થા હોય, એમ કેમ બને, કેમ ન બને? એ વસ્તુ સ્થિતિની બહારની વાત છે. તો ઠંડીઓની અવસ્થા કોની? જ્યારે કોઈ જીવ એમ કે મને ટાઢું લાગે છે, મને ઊનું લાગ્યું, ઉપર તને લાગ્યું ને એ જણાયું છે. કેમ કે અવસ્થા જળની છે, તારું જ્ઞાન ટાઢું ઊનું થયું નથી. તપાસ, શરીરને તાવ આવે ત્યારે કોને? શરીરને. શરીરને તાવ આવે ત્યારે શરીરનું ઉષ્ણતામાન વધે, જ્ઞાનનું ન વધે. ટેમ્પરેચર કોનું આવે? શરીરનું આવે, જ્ઞાનનું ન આવે. ગુરુદેવ 103 ડિગ્રી તાવમાં પ્રવચન આપતા હતા, એમને ખબર ન હોય કે શરીરમાં 103 ડિગ્રી ટેમ્પરેચર થયું છે. નજરે જોયેલી વાત છે. વ્યાખ્યાન આપી પોતાની રૂમમાં પધારે, કારણ કે ચંદુભાઈ જોવો જોઈએ જરાક શરીર ઉષ્ણ લાગે છે. શું કે? શરીર ઉષ્ણ લાગે છે. મને તાવ આવ્યો છે એવું બોલ ભાષા નહોતી એમની પાસે. બોલે તો એમને વાંધો નથી, કેમ કે એમનું જ્ઞાન શરીર ઉષ્ણનું છે. પણ એમની ભાષા કુદરતી એવી જાણતી હતી. ચંદુભાઈ શરીર જરા ઉષ્ણ લાગે છે, હજી જરા કે જોયો તો 103 ડિગ્રી તાવ, 103 છે. ઠીક કે પ્રવચન આપતા હતા તો રોજ આપે, એમાં આમાં કઈ ફેર જ નતો દેખાતો. જેવું રોજ પ્રવચન આપે એવું જ પ્રવચન આપતા હોય, કોઈને વહેમ ન પડે. 103 ડિગ્રી તાવમાં પ્રવચન આલે છે, વહેમ ન પડે. ચારો ઈ કોને પણ ઈ તો અંદર એનામાં રમતા હોય. શરીર
જવું
હોય તો જાય, ન જાય કોઈ વાર, ન જાય. અને વ્યાખ્યાન દરમિયાનમાં તો ન જ જાય પાછો. ભિન્નપણું છે એ અનુભવનો વિષય છે, એટલું જાણવાનો વિષય નથી. અને એ પૂદગળની ઠંડી ઊની અવસ્થાના નિમિત્તે તે પ્રકારનો અનુભવ, એટલે આ ઠંડુ છે ને આ ગરમ છે એવો અનુભવ, એ અનુભવ જ્ઞાનની પર્યાય. આત્માથી અભિન્નપણાને લીધે, કોની સાથે અભિન્ન છે? આત્માથી અભિન્ન છે અને પૂદગળથી સદાય અત્યંત ભિન્ન છે. આ તો દ્રષ્ટાંત છે, પણ અનુભવ પદ્ધતિથી વાત સમજાવી છે એટલે દ્રષ્ટાંત પણ અનુભવનો લીધો છે. અનુભવ કયો કે પ્રયોગ કયો, એક જ વાત છે. બે અવસ્થા છે, જળની અવસ્થા ઠંડી ઉની પરમાણુ સાથે અભિન્ન છે, એને જાણનાર અથવા ઠંડુનું અનુભવ કરનાર એ જે જ્ઞાનની અવસ્થા એ જીવની સાથે અભિન્ન છે. બે અવસ્થા પોતપોતાના પદાર્થ સાથે અભિન્ન છે ને એકબીજાથી અત્યંત અભિન્ન છે. પોતાથી અભિન્ન છે એ જ્ઞાનમય પણ પોતાના અનુભવને કારણે છે, પોતે જ્ઞાનમય છે એવા અનુભવને કારણે છે. એટલે એમાં એને પોતાપણું પોતામાં સ્થાપ્યું છે. જેને એવી રીતે નથી કર્યું એને અનાદિની ભ્રાંતિ ચાલી આવે છે કે ઠંડો ઉણું જાણતા મને લાગ્યું, એટલે કે જાણે મારામાં આવી ગયો. સ્વાદિષ્ટ ભોજન ખાય એટલે સ્વાદ જાણે અંદર ઉતરતો હોય ને એવું એને લાગે. આત્માના પ્રદેશોમાં આત્માના ક્ષેત્રમાં અંદર સ્વાદ ઉતરતો હોય ને એવું લાગે એને. પણ ખરેખર સ્વાદના ની પર્યાય પરમાણુની છે, એ પરમાણુથી અભિન્ન છે અને આત્માના પ્રદેશને સ્પર્શી પણ નથી, અડીએ નથી, કેમ કે આત્મામાં સ્પર્શ નામનો ગુણ નથી. જાણવાનો તો એનો સ્વભાવ છે, દૂર રહીને પણ જાણે અને સમીપ રહીને પણ જાણે. જીવનું જીવ જ્ઞાન થી જુદો પડે એટલું કામ કરવાનું છે, તો એ નવા કર્મ બાંધતો અટકે. એટલે એ કર્મોને જે ભોગવવાની દુર્ગતિઓ છે એ બધું એનું બંધ થઈ જાય. શરત એટલી છે કે પરને પોતાપણો સ્ટ્રિક્ટલી નહીં કરવાનો, કેવું એકદમ એની અંદર સ્ટ્રિક્ટ થઈ જવાનું, કોઈ પરમાં પોતાપણો નહીં કરવાનો. શરીર હોય, શરીરના સગા હોય, કોના સગા? શરીરના, આત્માના નથી. કોઈ કોઈ આત્માનો કોઈ આત્મા હગો નથી. એટલે તો પકડવા માટે બધી વાતો ચાલે, સત્સંગ ક્યાંના માટે? આત્માને પકડવા માટે તો સત્સંગ છે. સત્સંગનો સાધન એના માટે છે, અનાદિથી નથી પકડ્યો એટલે નહીં પકડાય એવું માનવાની જરૂર નથી. નિશાળમાંથી કોલેજમાંથી છોકરો ભણીને બજારમાં આવે, દુકાને આવે, શું કરવા? તો કે પૈસા કમાવે. કેવી રીતે? કે વેપાર કરીને. તો તમને નિયાળમાં વેપાર કરતા નથી શીખવું એમ દલીલ કરે. નિયાળમાં વેપાર ક્યાંથી કરતા શીખે? નિયાળ નિશાળમાં પુસ્તકો વંચાવે અને હાથ સબ્જેક્ટ હોય એની પરીક્ષા દેવાની. અહીંયા ક્યાં વેપાર હતો? સરવાળ બાદબાકી ગુણાકાર ભાગાકાર એ બધું શીખડાવે વેપારના કામમાં. પણ વેપાર કેમ કરવો એ વાત બીજી છે. તો દુકાને આવતો થાય અને એને ફોળવટે, શું કે ત્યાં ભણતર નથી, ત્યાં અનુભવ જ્ઞાન છે. ભણવાનું જ્ઞાન નથી, ત્યાં અનુભવ જ્ઞાન છે. એ અનુભવ જ્ઞાન લેતો થાય, પ્રેક્ટિસ કરતો થાય. અનાજનો વેપાર હોય, અનાજની પરખ કરતો થાય. આપણે ઘઉં લીધા, ઘઉં ખરીદ્યા, આપણી બે ત્રણ જાત છે, આમાં કઈ જાત સારી, શું કરવા સારી, એની પરખ કેમ થાય, એમાં શું શું જોવાનું, ન્યાયમાં તો એવું હોય ને. ચોખાના વેપાર બહુ ઝીણો છે. ઝીણા ચોખા હોય ને જાડે ચડે ત્યારે જાડા થાય ને, જાડા ચોખા હોય ચડે ત્યારે ઝીણા થાય, એનું શું કરવું? હ, એ થોડો ઝીણી નજરનો વેપાર છે, બહુ પરખનો, ઝીણી પરખનો કામ છે. પણ એ અનુભવે બધું શીખે, અનુભવે બધું સમજાય. એમ ભલે આત્મજ્ઞાન અનાદિથી નથી કર્યું, કબૂલ, અને અમને કોઈ આત્મજ્ઞાન કેમ કરવું એ શીખડાયું નથી, કબૂલ. પણ એટલે આત્મજ્ઞાન ન કરી શકાય એવું તો ન લેવાય ને. જેને જે કામ કરવું હોય એ કામ કરવાની દિશામાં એને પુરુષાર્થને પ્રયત્ન કરવો જોઈએ. સંસારમાં કદાચ નિષ્ફળ જાય પણ ખરો, અનુભવી હોય તો નિષ્ફળ જાય, બુદ્ધિ નો બોલ્યો હોય અને આવડત નો હોશિયાર હોય તો નિષ્ફળ જાય. આમાં એવું નથી, આમાં તો પુરુષાર્થ કરે, પ્રયોગ કરે એટલે સફળ થાય, થાય ને થાય જ ગેરંટેડ. એટલો આની અંદર એટલો આ માર્ગ વધારે સારો છે, સંસાર માર્ગ કરતા વધારે સારો છે, ત્યાં અચોક્કસ છે. સંસારની સફળતાઓ ચોક્કસ નથી. તમે પૈસા રોચ્યા, વેપાર કર્યો, માણસો વગેરે ટેલિફોન દુકાન ભાડાના ખર્ચા કર્યા માટે તમે કમાવો જ એવી કોઈ ગેરંટી નથી, કોઈ એવી ગેરંટી નથી આપતો. અહીંયા ગેરંટી જ્ઞાનીઓ આપે છે, વિતરાગો જિનેન્દ્રો ગેરંટી આપે. કોઈ ત્યાં વિશ્વાસ રાખીને રાત દી કામ કરે છે, અનસર્ટન પોઝિશનમાં વિશ્વાસ રાખીને રાત દી કામ કરે છે. અહીંયા જિનેન્દ્ર પરમાત્માના વચન ઉપર વિશ્વાસ રાખીને જો રાત દી કામ કરે તો એનો નિવેડો આવી જાય સંસારના બધા દુઃખો. જીવની આડોડાઈ કઈ ઓછી નથી. પરમાત્મામાં અપલક્ષણ કઈ ઓછા નથી, આત્મા તો પરમાત્મા છે, તો કે પરમાત્માને પણ અપલક્ષણ કઈ ઓછા નથી. એવું છે. હવે સિદ્ધાંત કે છે તેવી રીતે તે પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ એવી રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપ ઉદ્ગળ પરિણામની અવસ્થા, કર્મનો ઉદય લીધો હવે, ક્રોધ પ્રકૃતિનો, દ્વેષ એટલે ક્રોધ પ્રકૃતિ, રાગ લોભ પ્રકૃતિ, પરઅભિલાષ લોભનો, ક્રોધનો, સાતાનો, અસાતાનો ઉદય આવે છે. એવો ઉદય આવે ત્યારે તે પુદ્ગળ પરિણામની અવસ્થા પુદ્ગળથી અભિન્ન છે એમ અનુભવ થવો જોઈએ. જેમ આપણે દ્રષ્ટાંત લીધો કે તાવ શરીરને આવે છે, આત્માને ખબર પડે 103 ડિગ્રી તાવ છે, પણ ખબર પડે એને તાવ નથી, ખબર પડે એને તાવ નથી. એમ અંદર અનુભવ ભિન્ન ભિન્ન કામ કરવો જોઈએ. કોઈ પણ પ્રકારની અસાતા થાય ત્યારે પ્રયોગ કરવાની તક બહુ સારી હોય છે, કે જે કાંઈ આ પીડા દુઃખ જેને કઈ અસાતા કહીએ એ અવસ્થા કોની છે? હું જ્ઞાનમય છું એની અવસ્થા છે કે પરમાણુની અવસ્થા છે? પ્રયોગ કરતો એટલે એ અસાતારૂપ પ્રતિકૂળતાથી કોઈ દી તમને ભય થવાનું કારણ નહીં બને. જો તમે પહેલેથી અભિપ્રાય બાંધી રાખ્યો હશે, વિચારી રાખ્યો હશે કે જ્યારે જ્યારે અસાતા આવે ત્યારે મારે જોવું છે, અવલોકન કરવું છે, વિજ્ઞાન પછી થશે, અવલોકન કરવું છે કે આ કોની અવસ્થા છે, જ્ઞાનની છે કે જ્ઞાનથી જ્ઞાનમાં કંઈક બીજું જણાય છે એની છે, શરીરની અવસ્થા છે કે જ્ઞાનની અવસ્થા છે, તપાસો. ભિન્ન ભિન્ન અવલોકન ન થાય તો તપાસમાં ઊંડું ઉતરવું.
જો
જીવને ભય થાય તો સમજવું કે એનો કઈ પ્રયત્ન ને પ્રયોગ ચાલતો નથી. પ્રયોગ કરીને નિર્ભય પણ આવશે. ખાલી સાતા સાતામાં નહીં, દરેક પ્રકારની પ્રતિકૂળ અવસ્થામાં, પ્રતિકૂળ સંયોગોમાં ભય થાય તો ચોક્કસ સમજવું. ભય થાય, ટેન્શન થાય તો ચોક્કસ સમજવું કે પોતાપણું કર્યું છે, અભિન્નપણું કર્યું છે. ભિન્નપણાનો પ્રયોગ સાંસ થતો નથી, ચાલતો નથી, એને જાણ્યું છે, એ અધર પીડ્યું છે ક્યાંક, એને ના એને કાંઈ લેવા દેવા નથી. નિરંતર જ રહેવું જોઈએ. અભિન્નપણું નિરંતર રહે છે કે નહીં, વિકલ્પ કરવો પડે છે. એવી રીતે ભિન્નપણું નિરંતર રહેવું જોઈએ. ભિન્ન ભિન્ન જાણ્યું, ભિન્ન અનુભવ્યું એટલે પછી નિરંતર જ રહીએ ને. એ જ્ઞાન કે વ્યૂ જાય, ભિન્ન અનુભવ કર્યો એને જ્ઞાન ભૂસાય કેવી રીતે પછી? તો એ મારી ભ્રાંતિ હતી, આવા પ્રકારની ભ્રાંતિ હતી. હવે મને એ અનુકૂળતા દેખાતી નથી, એ મારી કલ્પના છૂટી ગઈ છે. અને આવી કલ્પના કરવાની ભૂલ હવે હું કરવાનો નથી. એવું ચોખ્ખું જ્ઞાન હોય. કેવું? ચોખ્ખે ચોખ્ખું દીવા જેવું જ્ઞાન હોય. જ્ઞાન તો દીવો છે. હા, બે સરખું જ છે. અથવા જેને અનુકૂળતાનો રસ ચડે એને પ્રતિકૂળતાનું દુઃખ ભોગવા વિના છૂટકો નહીં. તો બે સરખા છે. જગતના જીવો અનુકૂળતામાં, અનુકૂળતાના રસમાં ચડી જાય છે, અને કેટલાકના તો પાવર ચડી જાય છે કે અમે કઈક છીએ. અને પછી પ્રતિકૂળતા આવે ત્યારે એ કઈ ઠેકાણો ન રહે. પરિણામ એટલા ઘેરાઈ જાય, ટેન્શનમાં એટલા ઘેરાઈ જાય, એટલા ઘેરાઈ જાય. એ બતાવે છે કે અનુકૂળતામાં રસ લીધો હતો, નહી તારા આ દિવસ નો આવે. આત્માર્થી જીવતો, નાની ની વાત તો જુદી છે, આત્માર્થી જીવતો અનુકૂળતા વખતે કે પ્રતિકૂળતા વખતે, બે માંથી એક તો હોય છે. હૃદયનો ત્રીજો પ્રકાર જ નથી પાછો. હા, અનુકૂળતા વખતે કે પ્રતિકૂળતા વખતે એ અનુકૂળતા પ્રતિકૂળતાની કલ્પનાથી છૂટવાના પ્રયત્નમાં, પ્રયોગમાં ને પુરુષાર્થમાં લાગેલો રહીએ છે. એનું નામ આત્માર્થી. એને વાંધો નહીં આવે, એ આગળ જતા જ્ઞાન દશાને પ્રાપ્ત કરશે. એને વાંધો નથી. એને વર્તમાનમાં વાંધો નથી, ભવિષ્યમાં વાંધો નથી. શું કહ્યું કે રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપ પૂદગળ પરિણામની અવસ્થા પૂદગળથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે એમ જ્ઞાની અનુભવ કરે છે. અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ એટલે અનુભવ જ્ઞાન આત્માથી અભિન્નપણાને લીધે પૂદગળથી સદાય અત્યંત ભિન્ન છે. વસ્તુ સ્થિતિ આમ છે. એ વસ્તુ સ્થિતિના જ્ઞાનનું, એવી વસ્તુ સ્થિતિના જ્ઞાનનો જ્યારે જ્ઞાનને લીધે આત્મા, એ જ્ઞાનને લીધે આત્મા તે રાગદ્વેષાદી પૂદગલ પરિણામનો અને અનુભવ રૂપ જ્ઞાનના પરિણામનો ભિન્ન ભિન્ન પણ જાણતો હોય ત્યારે તેઓ એક નથી પણ ભિન્ન છે એવો એને વિવેક વર્તે છે. કેવો શબ્દ વાપર્યો? એવા વિવેકને લીધે જ્ઞાન ક્યારે ભૂસાઈ જાય? જ્ઞાન એક સાચું જ્ઞાન થી ભૂસાઈ કેવી રીતે? આપણે જે રંગની ગાડી હોય એવા રંગની ગાડીઓ કેટલી ગામમાં? સેંકડો. રંગ જોઈને પોતાપણું થાય છે? આપણે આવ્યા છે તો એ રંગની ગાડી નીકળે એટલે કાંઈ પોતાપણું થાય? સીધી નંબર પ્લેટ ઉપર નજર જશે. ક્યાં નજર જશે? નંબર પ્લેટ ઉપર. નંબર પ્લેટ વાંચી એટલે મારી નથી એવો વિકલ્પ નહીં કરવો પડે. ગાડીઓ તો એવી સેંકડો ગામમાં હોય છે, સેમ કલર કારખાનામાંથી બને છે. એ રીતે આજે 1000 ગાડી આ રંગની બનાવવાની, એ જ રંગ નીકળે. નંબર પ્લેટ બધાની જુદી જુદી હોય. નંબર પ્લેટ વાંચી એટલે મારી નથી એવો વિકલ્પ નહીં કરવો પડે. ઈ જ્ઞાન ભૂસાઈ જાય ખરું? અને એને કઈ સ્મરણ કરવું પડે ખરું? કઈ નહીં, નિશ્ચય કરેલો છે આ નંબર વાળી આપણે, બાકીની આખા ગામને જેટલા જેવા જ આંકડા હોય કોઈ આપણી નહીં. આપણો નંબર યાદ રહી ગયો, બાકીના યાદ રાખવાની જરૂર નહીં. પછી એમાં તો એડ્રેસ નું ખાનું હોય છે, એમાં તો એડ્રેસ નું ખાનું હોય છે. આમ તો પારમાર્થિક રીતે વિચારીએ તો આત્માને એડ્રેસ શું છે? આજ અહીંયા છે ને કોને ખબર કાલ ક્યાં હશે? એનું એડ્રેસ શું? આત્માના, આત્મા એક સ્થાતા છે. એ સ્થાતાનું સ્થાન શું? તેના અસંખ્ય પ્રદેશ. બાકી કોઈ પરક્ષેત્ર સાથે આત્માને કઈ સંબંધ નથી. આ અમારો ગાંજાવાલાનો ફ્લેટ, એ વાત ખોટી છે. કેમ કે આત્માનો નથી, આત્માનો સ્વક્ષેત્ર એટલું જ આત્માનું છે. આજે અહીંયા છીએ, કાલે અહીંયા નહીં હોય. આપણે સોનગઢ જતા તે દિયો કે સોનગઢ જઈએ માટે સોનગઢ જવાથી ધર્મ થાય, એ વાત ખોટી છે. સોનગઢ માં જઈને વાત ચાલતી હોય. સોનગઢ માં ગયા પછી અને મહાવીર ક્ષેત્રમાં જઈએ માટે ધર્મ થાય, એ વાતે ખોટી છે. અને સમોસરણમાં જઈએ તો ધર્મ થાય, એ વાતે ખોટી છે. કેમ કે બધું અનંતવાર થઈ ગયું. સમોસરણમાં અનંતવાર જઈએ, મહાવીરમાં અનંતવાર જઈએ. એક કઈ પરક્ષેત્ર આત્માનો નથી. જેટલી મીઠાશ લીએ છે એટલું ઝેર પીએ છે. કેટલું જેટલી મીઠાશ લીએ પર પદાર્થની, પર દ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ ને પરભાવ, એટલું ઝેર પીવાનું છે. એટલું દુઃખી થવાનું. જ્યારે જ્ઞાન ને લીધે આત્મા તે રાગ દ્વેષ સુખ દુઃખ આદિ અને તેના અનુભવ નો પર્યાય બંને ભિન્ન ભિન્ન જાણતો હોય ત્યારે તેઓ એક નથી પણ ભિન્ન છે એવા વિવેક ને લીધે શીત ઉષ્ણની જેમ, માફક એટલે શીત ઉષ્ણની જેમ જ, એટલે કે જેમ શીત ઉષ્ણ રૂપે આત્મા પરિણમી શકતો નથી, ટાઢો ઊનો થઈ શકતો નથી, તેમ જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે એવા રાગ દ્વેષ સુખ દુઃખાદી રૂપે અજ્ઞાન આત્મા વડે જરાય નહીં પરિણમતો થકો અને જ્ઞાનનું જ્ઞાન પણ પ્રગટ કરતો થકો, પોતે જ્ઞાનમય અનુભવ પોતાને કરતો થયો થકો, આ હું રાગાદી ભિન્ન પર્યાયોને જાણું છું, કે રાગી અસાતાદીની પર્યાય તો પુદગળ છે, ઇત્યાદિ વિધિથી જ્ઞાનથી વિરુદ્ધ એવા સમસ્ત રાગાદી કર્મનો અકર્તા પ્રતિભાસે છે. આ જ્ઞાન દિશાનો સિતાર મિત્રો, જ્ઞાન દિશાના પરિણમનો આ સિતાર છે. આવી રીતે જ્ઞાની અંદરમાં પરિણમે છે, તેથી જ્ઞાની કર્મથી બંધાતા નથી. જાણવું એટલે અનુભવીને જાણવું, વિશેષ એટલે અનુભવ થાય જ એની વિશેષતા છે. જે જાણપણામાં અનુભવ ન હોય એની વિશેષતા નથી, અનુભવ પૂર્વક જાણે તે એની વિશેષતા છે પોતાને. ઉપયોગમાં કન્ટિન્યુ ન હોય, પરિણતિમાં કન્ટિન્યુ હોય, ઉપયોગમાં કન્ટિન્યુ ન હોય ક્યારેક આવે, પરિણતિમાં નિરંતર કન્ટિન્યુ હોય. નિરંતર એટલે નિરંતર, એમાં એક સમય ખાલી ન જાય. એટલે સ્વસંવેદન નથી એ વાત નથી, સ્વસંવેદન છે એ સ્વપણાના નિશ્ચયથી પોતાનો અભિન્ન પર્યાય છે, પોતાનો પોતામાં અભિન્ન પર્યાય છે, એ સ્વસંવેદન છે. અને પરિણતિ રૂપે બધા જ્ઞાનીને ચાલુ રહે છે. નરકમાં જાય તો ચાલુ, સ્વર્ગમાં જાય તો ચાલુ, બધે ચાલુ ને ચાલુ. એ જ્ઞાન દશા છે. એ જે પરિણતિ સ્વસંવેદનની છે એ જ જ્ઞાન દશા છે. એને જ્ઞાન ધારા કહે છે, એને આત્મધારા પણ કહેવામાં આવે છે, કેમ કે આત્મકાર પરિણતિ છે. કેવળ જ્ઞાનમાં જે સ્વસંવેદન છે એની ડિગ્રી અનંતી છે. કેટલી છે? ચોથા ગુણ સ્થાને સ્વસંવેદન, પાંચમામાંય થાય, છઠ્ઠામાં નહીં, સાતમામાંય થાય, છઠ્ઠામાં ઉપયોગ ન હોય, પરિણતિ હોય. ચોથા પાંચમામાં પરિણતિ બધે હોય નિરંતર. ઉપયોગ ચોથે થાય, પાંચમે થાય, સાતમે થાય, આઠમે, નવમે, દસમે, બારમે, તેરમે. સ્વસંવેદન સ્વસંવેદન છે પણ એમાં ડિગ્રીમાં બહુ મોટો ફેર છે. ચોથા ગુણ સ્થાને જગન્ય પણે છે, તેરમા ગુણ સ્થાને ભગવાનને અનંતુ સ્વસંવેદન છે. કેટલું અનંતુ સ્વસંવેદન છે, ડિગ્રીમાં એટલો બધો ફેર છે. એ જોવાનું, એ સમજવાનું. છઠ્ઠું ગુણ સ્થાન સ્વવિકલ્પ દશાનું છે, એમાં નિર્વિકલ્પતા આવે ત્યારે સાતમું ગુણ સ્થાન હોય. મુનિરાજ વિકલ્પમાં આવે ત્યારે એને છઠ્ઠું ગુણ સ્થાન હોય, નિર્વિકલ્પ થાય ત્યારે એને સાતમું ગુણ સ્થાન હોય. જ્યારે ચોથા ગુણ સ્થાને નિર્વિકલ્પતા ચોથા ગુણ સ્થાનને, સ્વવિકલ્પતા ચોથા ગુણ સ્થાનને, પાંચમા ગુણ સ્થાને નિર્વિકલ્પતા પાંચમા ગુણ સ્થાનને, અને સ્વવિકલ્પતા પાંચમા ગુણ સ્થાનને. છઠ્ઠામાં સ્વવિકલ્પ દશા, નિર્વિકલ્પ થાય ત્યારે સાતમું ગુણ સ્થાન હોય મુનિને. પછી શ્રેણી માંડે ત્યારે વિકલ્પમાં ન આવે, ઉપર 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 અંતર્મૂર્તમાં આઠ નવ દસ જેટલી વાર આવે, ક્ષણે ક્ષણે આવે, બધા ક્ષણે ક્ષણે આવે, અને ક્ષણે ક્ષણે એમને સાતમું ગુણ સ્થાન હોય. ઝૂલતી જ દશા છે, ઝૂલાની જેમ ઘડીક આ બાજુ, ઘડીક આ બાજુ, ઘડીક છઠ્ઠ, ઘડીક સાતમા, ઘડીક છઠ્ઠ, ઘડીક સાતમા. સવિકલ્પ ને જયારે નિર્વિકલ્પ થાય ત્યારે સવિકલ્પ કન્ટિન્યુ ન રહે. ઉપયોગ છે એમાંથી વિકલ્પ નો નાશ થઈ ગયો, અભાવ થઈ ગયો, એમ છે.
કોઈ સમય એવું ના હોય કે સવિકલ્પ વગર ના હોય, એવું તો કોઈ સમય જ ના હોય.
ના, છઠ્ઠા ગુણ સ્થાને સવિકલ્પ હોય, સાતમો એ નિર્વિકલ્પ હોય, બસ મારા પ્રત્યે આવે. છઠ્ઠું હોય ત્યારે સાતમું ન હોય, સાતમું હોય ત્યારે છઠ્ઠું ન હોય. વિકલ્પમાં નિર્વિકલ્પ નહીં ને નિર્વિકલ્પમાં વિકલ્પ નહીં, ઉપયોગમાં પરિણતિ તો બધાય ને નિરંતર નિર્વિકલ્પ પરિણતિ હોય છે. પરિણતિમાં સ્વવિકલ્પ નિર્વિકલ્પનો ભેદ નથી. નિર્વિકલ્પ પરિણતિ બધાને ચોથા ગુણસ્થાનથી નિરંતર રહે છે. અહીંયા એક ધ્યાન ખેંચવા જેવી વાત છે. જેમ આત્મા ઠંડો ઉનો થઈ શકે નહીં, અશક્ય એવો શબ્દ વાપર્યો છે. શું અશક્ય છે? જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે એવા રાગ દ્વેષ સુખ દુઃખ આદિ, કેમ કે એ બધા પર્યાય જડને થાય છે, આત્માને થઈ જ ન શકે એમ કે છે. એને પર્યાય જડને છે, આત્માને કેમ થાય એમ કે, છતાં જે એમ કે છે કે મને થાય છે, એ અજ્ઞાન આત્મા વડે મિથ્યા અનુભવ કરે છે. અજ્ઞાની થઈને મિથ્યા અનુભવ કરે છે. જો એમ થતું હોય તો અજ્ઞાની નો અનુભવ સાચો ગણાય, મિથ્યા ન ગણાય, એનો અનુભવ જ્ઞાને સાચું જ ગણાય, એવું તો બનતું નથી. ધ્યાન શું ખેંચવાનું છે? જીવે અંદરમાં આ વાતને કેવી રીતે લઈ જવાની છે આ વિષય થોડો સૂક્ષ્મ છે, પણ ધ્યાન દેવા જેવું છે. કે મારો આત્મા જેમ ટાઢો ઉનો નથી થઈ શકતો, એમ સાતા અસાતાની પર્યાય નથી થઈ શકતો, એમ રાગદ્વેષની પર્યાય નથી થઈ શકતો, એમ થવું જ અશક્ય છે. એટલે ચારિત્ર ગુણમાં જે રાગ દ્વેષ થયો જ્ઞાનીને અંશે, જ્ઞાનીને દર્શન મોગ્યો ચારિત્રમો છે, એમાં જે રાગ દ્વેષનો અંશ ઉત્પન્ન થયો એ આત્મા નથી, એટલે એમાં મારું અસ્તિત્વ નથી, એવો ભિન્ન અનુભવ જ્ઞાની કરે છે. આખા સમયસારમાં આ વ્યૂ પોઈન્ટ છે. કેવા ધારેલો આચાર્ય મહારાજે કેવા ધારેલો વિષય આ છે. પછી શાસ્ત્રીય ભાષામાં એને અભિપ્રેત કે છે અથવા વિવિક્ષિત વિષય કે છે. એટલે કેવા ધારેલું, કેવા શું ધારે છે જો તારું સ્વરૂપ જો. તારું સ્વરૂપ એવું છે કે તું સ્વરૂપે રાગી ન થઈ શકે, સ્વભાવે તું રાગી ન થઈ શકે, એવું તારું સ્વરૂપ ને એવો તારો સ્વભાવ છે. જેમ તું સ્વરૂપે ટાઢો ઉનો ન થઈ શક, એમ તું સાતા સાતા વાળો કે રાગી દ્વેષી તું સ્વરૂપે સ્વભાવે ન થઈ શક, એવું તારું તારું સ્વરૂપ સ્વભાવ સ્વરૂપ તારા ધ્યાન ઉપર આવે છે. આ વાતથી અશક્ય છે એમ કહીને એમ કહેવા માંગે છે, નહીતર એવા સ્વભાવની ખોજ કરજે. ક્યારે? જ્યારે જ્યારે તને રાગ દ્વેષ ને સાતા સાતા થાય ત્યારે. લખનાર આચાર્યો છે માન, બહુ જ વિશિષ્ટ શૈલીથી, બહુ સાધારણ પદ્ધતિથી આ એક સૂક્ષ્મ અને અગત્યના મુદ્દાને પોઈન્ટ આઉટ કરેલો છે. સમ્યક દર્શનનો વિષય જે સ્વભાવ આત્મા, એને ત્યાં સુધી લઈ જાય છે આચાર્ય મહારાજ. આમ કહીને ક્યાં લઈ જાય છે? સમ્યક દર્શનનો વિષય જે સ્વભાવ સ્વરૂપ આત્મા, ત્યાં સુધી આત્માર્થીને લઈ જાય છે. તપાસ કરતા રહો, ઠંડુ ઊનું કોને લાગે છે તપાસ કર, રાગ દ્વેષ કોને થાય છે તપાસ કર, સાતા અસાતાનો અનુભવ કોને થાય છે તપાસ કર. ભૂલે છે ક્યાં? જરા ચારિત્ર ગુણમાં જે રાગ દ્વેષ થાય છે એ તો આત્માને થયા કે ન થયા. હાલો, કેમ કે આપણે આપણા દોષની ચર્ચા કરીએ છીએ પ્રાથમિક ભૂમિકામાં, જીવ કેવા કેવા દોષ કરે છે એ તો આત્માએ કર્યા કે ન કર્યા પ્રમાણિકપણે સ્વીકારવાની વાત હોય છે. એને આત્મા છે એવું દ્રઢ કરવા માટે એવી વાત નથી. જ્ઞાન તે આત્મા છે અને જ્ઞાન રાગી નથી થતું, દ્વેષી નથી થતું, સાતા સાતા રૂપે નથી થતું, શીતોષ્ણ રૂપે થતું નથી. એવું જે જ્ઞાન છે સામાન્ય એ જ્ઞાન સ્વભાવ છે, એ જ્ઞાન સ્વરૂપ છે, એ આત્મ સ્વરૂપ છે. જેને આત્માની અંતરખોજ હોય સ્વભાવને એને આ ઉપયોગી વિષય છે. એ ભૂમિકા એ ચારિત્ર મોહમાં લાગે જ્યારે થાય ત્યારે મોહ પણ જ્ઞાનમાં કરવાનું છે. ચારિત્ર મોહની રાગની પર્યાય માને મને થાય એ પછી એ પરના ખાતે જશે. હા, એ પરના ખાતે જશે. જેવું તે જ્ઞાનમાં સ્વપણું કર્યું એટલે એ પરના ખાતે ચડશે. પછી એ ચારિત્ર પણ રહેવાનો નહીં. પોતાપણું મૂક્યું એટલે એને ચારિત્ર મોહના વિભાવને સપોર્ટ કરતો બંધ કર્યો. ઘરમાં કોઈને ભૂલ થતી હોય એને સપોર્ટ ન કરાય, મિત્રી બગડે. આપણે દીકરા દીકરી કોઈ ભૂલ કરતા હોય ને તો એ ભૂલ ટાળવા માટે ઠપકો દેવાય, સપોર્ટ કરો એટલે એ વકરે. એમ જીવને ચારિત્ર ગુણમાં રાગ દ્વેષ થયો, હું નહીં, હું પણ આપીને એને ટેકો નહીં આપવાનો. તમે જાણો જાણો ભલે કે અપેક્ષા એ આત્માના ચારિત્ર ગુણનો વિભાવ છે, પણ હું પણ જ્ઞાનમાં કરવાનું. જાણ્યું પણ એ ક્રોધ થયો તે જાણ્યું પણ એ ક્રોધના અસ્તિત્વમાં જાણનારનું અસ્તિત્વ નથી, જાણનારના અસ્તિત્વમાં ક્રોધનું અસ્તિત્વ નથી. જેની હૈયાતીમાં ક્રોધ જણાય છે તે હૈયાતી જુદી છે, ની મારી હૈયાતી છે એમ લેવાનું. અશક્ય શબ્દ કહીને બહુ મોટી વાત કરી છે આચાર્ય. કે તું ગમે એટલો દોષને પોતાનો ગણતો થયો હોય, સમજતો થયો હોય, પણ એ રૂપે આત્મા પોતે સ્વભાવથી પરિણમી નથી શકતો. એ આત્મા કેવો એની ખોજ કરવાની છે.
અશક્યનો શબ્દ તો શંકા રહિત બનાવવાનો છે.
વસ્તુસ્થિતિ એમ જ છે અને એ જ્ઞાનથી સ્વભાવ પકડાય છે કે જો તારું જ્ઞાન રાગ્ય નથી છે. અનંતકાળ નિબોધમાં પ્રચુર કષાય થયા જીવને પરિણમનમાં જ્ઞાન કેવું રહ્યું? નિર્લેપ જ્ઞાન કેવું રહ્યું? એ તારો સ્વભાવ છે. સવિકલ્પ થવું એ ચારિત્ર ગુણમાં વિભાવ થયો ત્યારે એ વિભાવ બંધ થયો એટલે જ્ઞાન તો નિર્વિકલ્પ છે. જ્ઞાનમાં જ્ઞેયાકાર ઉપર વજન ગયું એટલે સવિકલ્પ થયો. નાનાકાર ને સામાન્ય ઉપર વજન જાય તો નિર્વિકલ્પ થાય. કેમ કે ત્યાં સ્વસંવેદન છે, સ્વસંવેદન નિર્વિકલ્પ છે, જ્ઞાન વિશેષ સ્વવિકલ્પ છે, સ્વસંવેદન નિર્વિકલ્પ છે. તારું સ્વરૂપ સ્વસંવેદન જેવું છે અને જ્ઞાયાકાર જેવું તારું સ્વરૂપ નથી, એમ છે. ભલે એ પર પ્રકાશક પણ હોય તો તારું સ્વરૂપ એવું નથી. સ્વપર પ્રકાશક જ્ઞાન છે ને, હે, પર પ્રકાશનમાં અનેક જ્ઞાયાકારો જ્ઞાનમાં ઉઠે છે, અનેક રૂપે જ્ઞાન થાય છે, પણ આત્મા એક રૂપે છે, આત્મા અનેક રૂપે નથી, એટલે એનું સ્વાભાવિક સ્વરૂપ નથી, એમ છે. અહીંયા જે ધ્યાન ખેંચવા જેવી વાત એ છે, જે જીવ પૂર્ણતાનું લક્ષ બાંધ્યા પછી અવલોકનમાં સારી રીતે ચડી ગયા પછી સ્વભાવનો નિશ્ચયને ઓળખાણ કરવા માટે સ્વભાવની અંતર ખોજ કરતો હોય ત્યારે તે ભૂમિકા વાળા જીવને આત્મા રાગ દ્વેષ સાતા સાતાદી રૂપે પરિણમવો અશક્ય છે, શક્ય જ નથી, ઇમ્પોસિબલ છે, એમ કે છે. એ વાત ધ્યાન ખેંચે, સ્વભાવને ઓળખવા માટે કામમાં આવે, હું તો એની ખોજમાં તપાસમાં વેદના તો વિકલ્પાત્મક જ છે, પણ એકલા વિકલ્પ વાળું નથી, પ્રયોગાત્મક છે, કેમ કે એમાં અનુભવ પદ્ધતિ સાથે છે. વેદના તો સૌ વિકલ્પ દશામાં થાય, નાની ને કે હું મોક્ષો ને જાગ્રત છે, પોતામાં મળદું કઈ પોતામાં જાગ્રત ન હોય, બહાર માં તો લક્ષ ઓછું થઈ જાય, તો સ્વાભાવિક છે. જે જીવ અંતર ખોજમાં પીડ્યો અને અંદરમાં ઊંડો ઉતરવા માંગે છે સ્વભાવને ખોજવા, તો એનું બહારનું લક્ષ ઘટી જાય, એ સ્વાભાવિક છે. પણ આ જ્ઞાન વસ્તુ સ્થિતિ સમજાવીને એ વસ્તુ સ્થિતિનો આત્માર્થી જીવ કઈ ભૂમિકામાં ઉપયોગ કરે એટલી ચર્ચા કરી આપણે, કઈ ભૂમિકામાં એનો ઉપયોગ કરે એટલી ચર્ચા કરી આપણે, જે ટુ ધી પોઈન્ટ વાત છે એ. શાંતિ અનંત સુધામય